नमो अरिहंतां नमो सिद्धानं नमो आर्यानं नमो भुवज्ञानं नमो रुये सर्वसामूनं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणि मंगलं कुंदकुंडार्यो जैन धर्मोस्तु
જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એમાં આપણે દસમો અધિકાર મોક્ષ માર્ગ અધિકાર અને એમાં પણ ગુણસ્થાનની આપણી ચર્ચા ચાલુ છે. છેલ્લા ક્લાસમાં આપણે 14 ગુણસ્થાનના નામ જોયા હતા. બોલો કોને કોને યાદ છે, નામ યાદ કર્યા કે નહીં બધાએ? ચાર યાદ કર્યા, વેરી ગુડ. બોલો અમે ચાર બોલો. નિત્યત્વ, સાધન, મિશ્ર, અવિરત, સમ્યક દ્રષ્ટિ. ચલો બીજું આગળ. હા આંટી બોલો. બરાબર. બહુ સરસ, વેરી ગુડ. આપણે જો આપણે ટેકનિક જોઈ હતી ને કે આપણે બે બે ના જોડામાં યાદ કરવા, સૌથી પહેલા મિત્યાત્વ કેવો છે, રાજા છે, એટલે એકદમ એકલો સિંગલ. કેમ કે મેજોરિટી સંસારી જીવો કેવા છે, મિત્યાત્વમાં છે, એટલે એ એકલો છે. એના પછી બે જુદા નામ છે, સાતાધન અને મિશ્ર. એના પછી સમ્યક દ્રષ્ટિના બે છે, તો અવિરત સમ્યક દ્રષ્ટિ, દેશ વિરત સમ્યક દ્રષ્ટિ. બરાબર. પછી મુનિરાજ ના બે ગુણસ્થાન કયા છે, બે? પ્રમત વિરત, અપ્રમત વિરત. પછી શ્રેણી ના બે ગુણસ્થાન કયા છે, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. પછી એક પાછું એક ઇન્ડિવિજ્યુઅલ છે, સૂક્ષ્મ સંકરણ. એના પછી બે ઉપશાંત મો, ક્ષીણ મો. પછી બે કેવલી ના ગુણસ્થાન, સહયોગી કેવલી, અયોગી કેવલી. બરાબર, યાદ રહી જાય એવા છે. તો ચાલો આપણે આગળ વધશું. આ 14 ગુણસ્થાનના નામ આપણે જોયા. હવે જો આજે આપણે ક્વેશ્ચન નંબર 206 જોઈએ છે, પેજ 352. આજનો ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આમાં આખો ગુણસ્થાનનો જે ક્રમ છે એ આપણને સંક્ષેપમાં પહેલેથી છેલ્લે સુધી એક બહુ ફટાફટ એક જ ક્વેશ્ચનમાં સમજાવી દે છે. એટલે લાંબો ક્વેશ્ચન છે, તો આપણે એને વાંચ્યું. આજે જો કયા કયા ગુણસ્થાનનું નિમિત્ત કયું છે, એટલે કયા ગુણસ્થાનમાં કઈ પરિસ્થિતિ આવે છે. જો જેને સામાન્ય ગુણસ્થાનનું એક સાધારણ જ્ઞાન પહેલા લીધું હશે એને માટે તો બહુ ઈઝી છે કે દરેક ગુણસ્થાનમાં કેવી પરિસ્થિતિ બને છે ખબર પડી જશે. અમુક જે નવા ટર્મિનોલોજી આપણને આવશે જો ખ્યાલ ન હોય તો ચિંતા નહીં કરતો, આપણે ઇન્ડિવિજ્યુઅલ ગુણસ્થાન જયારે જોશું એમાં કવર થઈ જશે. પાછું જો પાછું આદિના ચાર ગુણસ્થાન માટે દર્શન મોનીય કર્મનું નિમિત્ત છે. બરાબર, આપણે જોયું હતું કે ગુણસ્થાનનો ક્રમ છે પહેલાથી 14માં સુધી, એમાં કયા કયા નિમિત્ત, કયા કયા પરિણામના નિમિત્ત આવે છે. તો મોહ અને યોગ બે વસ્તુ જોઈ છે ને, કે જીવના મોહ અને યોગના પરિણામના નિમિત્તથી ગુણસ્થાન બને છે. અચ્છા, લાસ્ટ ટાઈમ એક નાનકડી કરેક્શન છે. મેં કહ્યું હતું જીવનો યોગ ગુણ. બરાબર, લાસ્ટ ટાઈમ યાદ હોય તો જીવના પહેલા શ્રદ્ધા ગુણથી નિત્યાત્વથી સમ્યક દર્શન સુધીના ચાર ગુણસ્થાન, પછી ચારિત્ર ગુણના નિમિત્તે 5માંથી લઈને 12માં સુધી એના જે સાધનામાં ચારિત્રની શુદ્ધિના ગુણસ્થાન, અને પછી મારાથી ભૂલથી કહેવાયું હતું કે યોગના નિમિત્તે. એકચ્યુઅલી જો યોગ જીવના ગુણનું નામ છે નિષ્ક્રિયત્વ ગુણ, અને એની બે પર્યાય છે સયોગ અને અયોગ, યોગ સહિત અને યોગ રહિત. એટલે યોગ એ જીવના મન વચન કાયના પર્યાયના પરિણામ છે. કેમ કે પર્યાય બદલાય છે તો યોગથી અયોગી થાય છે, અને એ ગુણનું નામ છે નિષ્ક્રિયત્વ ગુણ. નિષ્ક્રિયત્વ ગુણની શુદ્ધ પર્યાય એ યોગ રહિત પણ, ક્યાં લાવે છે? યોગ ન હોવો, જેવી રીતના ચારિત્ર ગુણ ની શુદ્ધ પર્યાય શું છે કે વિકરાગતા, રાગ દ્વેષ ના ભાવ ન હોવા એ એની શુદ્ધ પર્યાય છે. એવી રીતે નિષ્ક્રિયત્વમાં શુદ્ધ પર્યાય શું છે કે યોગ કંપન અથવા મન વચન કાયના ભાવ યોગ ના પરિણામ ન હોવા, અયોગી હોવું અને એમાં યોગ હોવો એની અશુદ્ધ અવસ્થા છે. બરાબર? તો પહેલાથી ચોથા ગુણસ્થાન સુધી શ્રદ્ધા ગુણની સામે દર્શન મોહનીય કર્મ છે. પછી પાંચ થી લઈને બારમા ગુણસ્થાન ચારિત્ર ગુણની સામે ચારિત્ર મોહનીય કર્મ છે. અને પછી ઉપર તેરમું અને ચૌદમું ગુણસ્થાન, એમાં જે યોગના પરિણામન થાય છે તો એમાં બાકીના અવઘાતી કર્મો, એ બધા બાકીના બધા કર્મ લઈ લેવાના. તો જો આદિના ચાર ગુણસ્થાન માટે દર્શન મોહનીય નું નિમિત્ત છે. પાંચમા ગુણસ્થાન થી માંડીને બારમા ગુણસ્થાન પર્યંત આઠ ગુણસ્થાન માટે ચારિત્ર મોહનીય કર્મ નું નિમિત્ત છે. અને તેરમા અને ચૌદમા ગુણસ્થાન માટે યોગ નું નિમિત્ત છે. અનંતાનુબંધી ચારિત્રમાં આવી ગયો. હા, જે ચારિત્રમાં, હા બહુ સરસ ક્વેશ્ચન છે અંકલ આપણો કે અનંતાનુબંધી ને કેમ આવ્યો. જો અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોલા અને નવ ન કશાય એમ કરીને ચારિત્ર મોહનીય ના 25 ભેદ છે. બરાબર છે ને? એટલે આમ ટેકનિકલી તો એ ભેદ ચારિત્ર ગુણની સામે જે ચારિત્ર મોહનીય કર્મ છે એનો ભેદ છે. પણ જ્યાં જ્યાં અનંતાનુબંધી નો ઉદય છે ત્યાં ત્યાં જીવના સમ્યક્ત્વ નો ઘાત જોવામાં આવે છે. અને જ્યાં જ્યાં અનંતાનુબંધી નો ઉદય નથી તો ત્યાં સમ્યક્ત્વ સાથે જોવામાં આવે છે. માટે એનું જે ગુણસ્થાનોમાં કવરેજ એ 1-4 ગુણસ્થાનમાં આવી ગયા છે. એટલે અહીંયા કીધું ને ઉપર પહેલાથી ચોથા ગુણસ્થાન સુધી દર્શન મોહનીય કર્મ નું નિમિત્ત છે. પણ ખરેખર ત્યાં અનંતાનુબંધી કર્મનું પણ નિમિત્ત છે, ઇવન દો એ ચારિત્ર મોહનીય કર્મનો એક ભાગ છે. તો પણ જે જીવને સમ્યક તો ન થવા દે, ચારિત્ર ની અંશે પણ શુદ્ધિ ન થવા દે. કેમ કે ચોથા ગુણસ્થાનમાં સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થશે ને. એટલે જો આપણે એમ કહીએ કે પાંચમાંથી બારમા સુધી આઠ ગુણસ્થાન ચારિત્ર મૌન્ય ના નિમિત્ત છે. બરાબર? હવે જેવી રીતના નિત્યાત્વમાં હા એ જ હું કહું છું ન થવા દે એ અનંતાનુબંધી. બરાબર? હવે જેવી રીતના નિત્યાત્વ ગુણસ્થાનમાં શ્રદ્ધા ટોટલ વિપરીત છે અને ત્યાંથી વધી વધીને એટલે ત્યાંથી સમ્યક થઈને ચોથા ગુણસ્થાનમાં શ્રદ્ધા સમ્યક થાય છે. વચમાના એ ગ્રેજ્યુઅલ વધારો ના ગણાય, એકચુઅલી બીજા ત્રીજા ગુણસ્થાનમાં ખાલી પહેલાથી સીધું ચોથામાં ગણવાનું કે અહીંયા મિથ્યા અને અહીંયા સમ્યક. પણ એવી જ રીતે પાંચમાંથી લઈને બારમા ગુણસ્થાનમાં ચારિત્રનું કોઈ ઝીરો પોઝિશન નથી. જો ધ્યાન આપજો, ચોથા ગુણસ્થાનમાં પણ સ્વરૂપાચરણ ચારિત્ર છે. એટલે જેવી રીતના પહેલા ગુણસ્થાનમાં સાવ મિથ્યા ચારિત્ર હતું એટલે ઈ ઝીરો પોઝિશન ગણાય ખરેખર તો. અને ચોથા ગુણસ્થાનમાં ઓલરેડી સ્વરૂપાચરણ ચારિત્ર થઈ ગયું તો ચારિત્રની અંશે શુદ્ધિ તો થઈ ગઈ. હવે અંશે શુદ્ધિથી શુદ્ધિ વધતા વધતા બારમા ગુણસ્થાન સુધી પૂર્ણ શુદ્ધિ થશે. એટલે ખરેખર એ અનંતાનુબંધીનું કાર્ય એ ચારિત્રની અંશે શુદ્ધિ કરવું એ જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એ ક્યાં થાય છે કે પહેલા ગુણસ્થાનથી લઈને ચોથા ગુણસ્થાન વચ્ચે. બરાબર? પણ તો પણ જે આ એ જે શુદ્ધિની વૃદ્ધિ ધીરે ધીરે થઈને શુદ્ધિની પૂર્ણતા થાય છે પાંચથી લઈને બારમાં સુધી, એમાં મુખ્ય નિમિત્ત ચારિત્ર મોહનીયનું છે. અને આગળ જે સમ્યક્ત્વ થાય છે એમાં મુખ્ય નિમિત્ત દર્શન મોહનીયનું છે. એટલે અહીંયા મુખ્યતાની અપેક્ષાએ એ દર્શન મોહનીયને ચારિત્ર મોહનીય કીધા. બાકી તો ત્યાં આપણે જોઈએ તો ખરેખર અઘાતી કર્મોમાં પણ કેટલા બધા ઉથલ પાથલ થઈ જાય છે. આપણે જોઈએ ને કે ઓલું છ ડાળામાં આવે છે ને કે હવે અમુક ગતિઓ બંધાતી નથી. જે નિત્ય દ્રષ્ટિ જીવ છે તેને ચારેય ગતિઓ ઓપન છે. સમ્યક દ્રષ્ટિ જીવને હવે ક્યારે નરકનું આયુષ્ય બંધાતું નથી. તિર્યંશનું આયુષ્ય બંધાતું નથી. જે સમ્યક દર્શન પછી આયુષ્ય બાંધે તો ફક્ત દેવ અને મનુષ્ય, દેવ અને મનુષ્ય. તો એ બધા ફેરફાર પણ એ પહેલાથી લઈને ચોથા ગુણસ્થાનની વચ્ચે થયા, પણ ત્યાં એને ગૌણ કરી દીધા, એને મુખ્ય નથી રાખ્યા. મુખ્ય દર્શન મોહની વાત કરી જો આગળ વાંચે. હવે જો એક એક ગુણસ્થાનની વાત કરશો. પહેલું નિત્યાત્વ ગુણસ્થાન દર્શન મોહનીય કર્મના ઉદયના નિમિત્તે થાય છે. તેમાં આત્માના પરિણામ નિત્યાત્વરૂપ છે. જો સંસારી જીવ હોય જે નિત્યાવૃત્તિ છે એને શું વ્યવસ્થા છે કે દર સમયે એક આયુને છોડીને સાત કર્મો બંધાય છે અને એની સામે દર સમયે આઠેવ કર્મનો ઉદય ચાલુ છે. બરાબર. હવે આઠેવ મૂળ પ્રકૃતિનો ઉદય ચાલુ છે. ઉત્તર પ્રકૃતિઓમાં જે જે કર્મની જે જે વ્યવસ્થાઓ એ પ્રમાણે ચાલુ છે. ખ્યાલ આવે? જેવી રીતના દેવગતિમાં હોય તો ત્યાં જ્ઞાનાવરણીયમાં મતિશ્રુત અવધિ ત્રણ જ્ઞાન છે ને, તો એની સામે મતિશ્રુત અવધિ ત્રણ જ્ઞાનનો ક્ષયોક્ષમ, તો એ જાતના ત્રણ કર્મનો ઉદય એ રીતે ચાલુ છે. અવધિ મનપર્યાયનો સોરી મનપર્યાય ને કેવળ જ્ઞાન નથી, તો એ જાતનો સર્વગાતિનો ઉદય છે. પણ જયારે મનુષ્ય ગતિમાં જોઈએ તો ત્રણ કર્મ સર્વગાતિમાં છે. અવધિ મનપર્યાય કેવળ, કેમ કે એ જ્ઞાનનો ઉગાડ નથી. ખ્યાલ આવે? એટલે ઇન્ડિવિજ્યુઅલ ઉત્તર પ્રકૃતિઓમાં ફેરફાર થોડો જોવા મળે છે. મૂળ પ્રકૃતિઓ આઠે પ્રકૃતિનો ઉદય ચાલુ છે. બરાબર. હવે પહેલા ગુણસ્થાનમાં જે દર્શન મોનિયની પ્રકૃતિ છે એનું નામ છે નિત્યાત્વ, અને એની સામે જીવના જે પરિણામ છે એને પણ કહેવાય છે નિત્યાત્વ. બેના નામ સેમ છે. ખ્યાલ આવે? જીવનો ભાવ એને પણ નિત્યાત્વ કહેવાય છે, અને પ્રકૃતિનું નામ એને દર્શન મોનિય, એની કર્મ પ્રકૃતિનું નામ પણ નિત્યાત્વ. ખ્યાલ આવે? એટલે અહીંયા પરિસ્થિતિ શું છે કે આઠેવ કર્મનો ઉદય ચાલુ છે. બરાબર. હવે પહેલા ગુણસ્થાનથી જે જીવ પુરુષાર્થ કરે અને પોતાના આત્માનો અનુભવ કરે તો એ પહેલાથી સીધ જો ચોથા ગુણસ્થાનમાં જાય છે, તો ત્યાં શું પરિવર્તન થાય છે? જો અહીંયા એક કે ચાલો. હવે ચોથા ગુણસ્થાન માટે દર્શન મોહનીય કર્મનો ઉપશમ ક્ષય અથવા ક્ષયોક્ષમ નિમિત્ત છે. શું થયું અત્યાર સુધી? કે જે દર્શન મોનિયમાં નિત્યાત્વ કર્મ પ્રકૃતિનો ઉદય ચાલુ હતો દર સમયે, તો કાં તો એ પ્રકૃતિને ઉદયમાં આવતા દબાવી દીધી, રોકી, એને ટેમ્પરરી સપ્રેસ કરી, તો એને ઉપશમ કહેવાય છે. કાં તો એને પરમનન્ટ ડિસ્ટ્રોય કરી નાખી, નાશક થઈ ગયો, તો એને ક્ષય કહેવાય છે. કાં તો એ પ્રકૃતિની જેટલી તીવ્રતાથી ઉદય આવતો હતો હવે એટલો તીવ્રતાથી ઉદય નથી આવતો, એટલે એના જે તીવ્ર કર્મ પરમાણુઓ છે એને દબાવી રાખ્યા, અને જે મંદવાળા છે નવા ક્રિએટ થઈને સમ્યક પ્રકૃતિ બને એ ભલે હજી ઉદયમાં આવે છે પણ એ સમ્યકનો ટોટલ ઘાત કરતા નથી. તો આ પરિવર્તન ક્યાં આવ્યું? મુખ્યત્વે દર્શન મોહનીયમાં. સાથે સાથે ચારિત્ર મોહનીયમાં ચાર મૂળ પ્રકૃતિઓ કહેવાય ને, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજોલન, અને સાથે હાસ્ય આવી નવું નો કશાય. તો આમાંથી જે અનંતાનુબંધી ચતુષ્ક છે એનો ઉદય અટકી જાય છે. ઉદય અટકી જાય છે. ખ્યાલ આવે ને? હવે સામે એવા પરિણામ નથી તો નવો બંધ પણ થતો નથી. જો કર્મની ક્યારે પણ વાત કરો ને તો ઓલવેઝ ત્રણ ફિનોમિનન ધ્યાનમાં રાખવાની. એક છે કર્મનો ઉદય શું ચાલે છે, બીજો છે નવા કર્મ કયા બંધાય છે, અને ત્રીજું છે કે સત્તામાં કયા પડ્યા છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે જનરલી આપણે ગુણસ્થાનોમાં અથવા ક્યાંય પણ કર્મની વાતો કરીએ ને તો ક્યાંય તો બંધની વાત કરવામાં આવે છે, ક્યાંય ઉદયની વાત કરવામાં આવે છે, તો એમાં વચ્ચે કન્ફ્યુઝ ન થવું. વચમાં આપણને ક્લેરિટી હોવી જોઈએ કે ક્યાં બંધની વાત છે, ક્યાં ઉદયની વાત છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના જીવના મિથ્યાત્વના પરિણામ છે, તો એ પરિણામ જયારે જીવના છે તો સાથે નિત્યાત્વ કર્મનો ઉદય ચાલુ છે, જૂના મિથ્યાત્વ કર્મનો ઉદય. બરાબર. અને આ મિથ્યાત્વના પરિણામથી જે નવા કર્મ બંધાય છે તો ફક્ત એક નહીં બધા જ કર્મ બંધાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ બધા જ કર્મ મિથ્યાત્વના પરિણામને નિમિત્ત નથી, જૂના જે કર્મ નો ઉદય છે તેમાં ફક્ત દર્શન મોનીય ના કર્મ નો ઉદય જ જીવના મિથ્યાત્વ પરિણામ ને નિમિત્ત છે. ખ્યાલ આવ્યો? એટલે ઉદય અને બંધ એને હંમેશા ડિસ્ટિંગ્વિશ કરવું જોઈએ. ખ્યાલ આવ્યો? અહિયાં તેની વાત છે, અહિયાં ઉદય ની વાત ચાલે. જો વારે ઘડી અહિયાં શબ્દ કયો વાપર્યો? ઉદય ની વાત છે. નવા કર્મ ના બંધ ની આખા ક્વેશ્ચન માં ડિસ્કશન જ નથી. ખ્યાલ આવ્યો? કેમ કે એક એક ગુણસ્થાન માં જીવ પહોંચે ત્યારે કયા કર્મ બંધાય છે એનું આખું ચેપ્ટર જુદું છે, અને એ ચેપ્ટર માં હમણાં જશું તો આ ટોટલ કન્ફ્યુઝ થઈ જવાય. ખ્યાલ આવે કે જેવી રીતના પહેલા ગુણસ્થાન માં આપણે છે તો જે જે કર્મ બંધાવવાના બધા જ બંધાય છે, પછી પહેલાથી ચોથામાં જઈએ તો અમુક કર્મ પ્રકૃતિ હવે બંધાતી નથી, જેને બંધ વિચ્છુક્તિ કહેવાય છે. સાંભળી હશે ક્યારેક કે આ હવે કર્મ બંધાવવાના બંધ થઈ ગયા. તેમ પાંચમામાં જઈએ, છઠ્ઠા સાતમામાં આગળ આગળ જતા જઈએ તો અમુક અમુક કર્મ બંધાવવાના અટકી જાય છે, એની હમણાં વાત નથી કરતા. ખ્યાલ આવે બધાને? જો ચોથા ગુણસ્થાનમાં દર્શન મોનીય કર્મ નો ઉપશમ ક્ષય અથવા ક્ષયોક્ષમ નિમિત્ત છે. આ આજે ત્રણેય કીધા કે જૂના કર્મના ઉદયમાં પ્રોસેસ થાય છે. ખ્યાલ આવે? હવે જો આ ગુણસ્થાનમાં આત્માના નિશ્ચય સમ્યક દર્શન પર્યાયનો પ્રાદુર્ભાવ થઈ જાય છે. પ્રાદુર્ભાવ એટલે ઉદ્ભવ, એટલે અવેલે, એટલે હવે પ્રગટ થઈ જાય છે. તો આ ચોથા ગુણસ્થાનમાં નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે. જો અહીંયા કીધું નથી પણ એ અનંતાનુબંધીનું સમજી લેવું કે પહેલા ગુણસ્થાનમાં અનંતાનુબંધીનો ઉદય પણ હતો, હવે ચોથા ગુણસ્થાનમાં અનંતાનુબંધીનો ઉદય પણ અટકી જાય. બરાબર? ઓકે. જો હવે હવે પહેલું થઈ ગયું, ચોથું થઈ ગયું, હવે વચમાં ના કહી દીધું. જો ખરેખર થાય છે શું, પ્રોસેસ કેવી રીતના છે? જ્યારે જીવ પહેલા ગુણસ્થાનમાં હોય અને આત્મ સાધના કરતો હોય તો એ જ્યારે આત્મ સાધનામાં એટલો ઊંડો લીન થઈ જાય તો નિત્યાત્વમાં અને અનંતાનુબંધીની પ્રકૃતિઓમાં એક ઉપશમ થઈ જાય છે, એમ સમજો. એને દબાવી દીધા. હવે એને દબાવ્યા છે બધાને તો ક્વેશ્ચન ઇઝ કે હવે પહેલા ઉદય કોનો આવશે? કેમ કે જે ઉપશમિત કર્યા છે, દબાવ્યા છે, એ ઓલવેઝ ટેમ્પરરી જ હોય છે. ઓલવેઝ કઈ પરમનન્ટ કોઈ જીવ કર્મને દબાવી શકે નહીં. હવે જયારે નિત્યાત્વને દબાવ્યા ત્યારે એમાં ઓલે ત્રણ ટુકડા પડે છે, નિત્યાત્વ, સમ્યક નિત્યાત્વ, સમ્યક પ્રકૃતિ, એમ ત્રણ ભેદ પડે છે. હવે જો આ ત્રણ માંથી નિત્યાત્વનો ઉદય આવી જાય તો જીવ ચોથા ગુણસ્થાન માંથી સીધો પહેલામાં આવી જાય પાછો. દેર ઇઝ નો ઇન બિટવીન સેકન્ડ થર્ડ કે કઈ નહીં, સીધો ફોર્થ માંથી ફર્સ્ટ. આ ત્રણ માંથી જો સમ્યક નિત્યાત્વ જે મિશ્ર કર્મ છે એનો ઉદય આવી જાય તો જીવ ચોથા માંથી ત્રીજામાં ગયો છે. ત્રીજું ગુણસ્થાન આ મિશ્ર પરિણામોનું છે, એટલે જીવ ચોથામાંથી ત્રીજામાં ગયો છે. જો સમ્યક પ્રકૃતિનો ઉદય આવે તો જીવ ચોથામાં ચોથામાં જ રહે, ગુણસ્થાન પડે નહીં. કેમ કે દિસ કર્મ ઇઝ ટુ માઇલ્ડ, બહુ માઇલ્ડ છે એટલે કઈ કરી શકે નહીં, ખાલી થોડો દોષ લાગે સમ્યકમાં, પણ એ જુદું છે. બાકી એ જીવ ચોથામાં જ હોય. હવે આ ત્રણ સિવાય અનંતાનુબંધી ચતુષ્કને પણ દબાવ્યા હતા. જો આ ત્રણ હજી દબાયેલા છે પણ ઓલામાંથી એકનો ઉદય આવી જાય તો જીવ સેકન્ડ ગુણસ્થાનમાં જાય છે, એને સાસાધન કહેવાય છે. ખ્યાલ આવે છે? આપણી પાસે નિત્યાત્વ અને અનંતાનુબંધી ચાર, પહેલા પાંચ કર્મોનો ઉદય ચાલતો હતો. ખ્યાલ આવ્યો? એ પાંચને દબાવ્યા અને આ એકના ત્રણ ટુકડા થયા, એટલે હવે સાત થઈ ગયા, પહેલા ચાર અને આ ત્રણ. હવે આ ચારમાંથી કોઈ એકનો જ ઉદય આવે, એક સાથે બધાનો તો ક્યારેય ના આવે, અને કોઈનો પણ ઉદય આવે, ક્રોધનો, માનનો, માયાનો કે લોભનો, ડઝન્ટ મેટર, જીવ સેકન્ડ ગુણસ્થાનમાં જ જાય. બરાબર? જો નિત્યાત્વનો આવ્યો તો જીવ પહેલામાં વયો, સાસાદ અરે સોરી સમ્યક નિત્યાત્વનો આવ્યો તો જીવ મિશ્રમાં વયો છે, થર્ડ ગુણસ્થાનમાં, અને સમ્યક પ્રકૃતિનો ઉદય આવ્યો તો જીવ ચોથામાં ગયો. આપણે પહેલાથી ચોથા ગુણસ્થાનમાં ગયા અને હવે કર્મનો ઉદય આવે તો આપણી પાસે ઓપ્શન કેટલા છે? કાં તો ચોથામાં જ રહીએ, કાં ત્રીજામાં આવે, કાં બીજામાં આવે, કાં પહેલામાં આવીએ, બરાબર? એટલા જ ઓપ્શન છે. તો મિથ્યાત્વનો આવે તો ચોથામાંથી પહેલા, પછી અનંતાનુબંધીનો આવે તો ચોથામાંથી બીજામાં, સમ્યક પ્રકૃતિનો સૌરી સમ્યક નિત્યાત્વનો ઉદય આવે તો ચોથામાંથી ત્રીજા, અને સમ્યક પ્રકૃતિનો ઉદય આવે તો ચોથાનું ચોથામાં. ખ્યાલ આવે? આવી આ ખૂબ પ્રોસેસ થાય છે. જો એ જ આપણે અહીંયા વાંચશું. જો ત્રીજા ગુણસ્થાન એટલે કે સમ્યક નિત્યાત્વ મિશ્ર માટે દર્શન મોહનીય કર્મનો ઉદય નિમિત્ત છે. ત્રીજા ગુણસ્થાનમાં સમ્યક નિત્યાત્વ માટે દર્શન મોહનીય કર્મનો ઉદય નિમિત્ત છે. કયો દર્શન મોહનીય? કયો દર્શન મોહનીયનો નિમિત્ત છે? કે આ સમ્યક નિત્યાત્વ જે મિશ્ર પ્રકૃતિનો ઉદય આવ્યો ને, ત્રણ ટુકડા પડ્યા એમાંથી જે મિડલ વાળો મિશ્ર એનો ઉદય આવ્યો તો એનું નિમિત્ત છે. આ ગુણસ્થાનમાં આત્માના પરિણામ સમ્યક નિત્યાત્વ અથવા ઉદ્ભય રૂપ હોય છે. હા, જેને ભાવથી કનેક્ટ કરો. પહેલા ગુણસ્થાનમાં જીવ નિત્યા દ્રષ્ટિ હતા, શરીરને પોતાનું માનતો હતો, સાત તત્વોમાં ભૂલ કરતો હતો. ચોથા ગુણસ્થાનમાં ગયો હતો, એના ભાવ સમ્યક થઈ ગયા, એટલે હું આત્મા જ છું એટલું જ માને છે, આ શરીર આદિને પોતાનું માનતા નથી, સાત તત્વોનો સાચો નિર્ણય છે, બધું ક્લિયર છે. હવે થર્ડ ગુણસ્થાનમાં કંઈક એવી સિચ્યુએશન છે કે આવું પણ છે ને આવું પણ છે, થોડું અનક્લિયર ફઝી પિક્ચર છે. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના જીવ પહેલા ગુણસ્થાનમાં અને ચોથા ગુણસ્થાનમાં લાંબો કાળ રહી શકે, એવી રીતના ત્રીજામાં લાંબો કાળ ન રહે. એ ફઝી પિક્ચર કાં તો નિત્યા દ્રષ્ટિમાં વયું જાય, કાં તો એ સમ્યક દ્રષ્ટિમાં જઈને ક્લિયર થઈ જાય. પણ એ ટેમ્પરરી અંતર્મુરત માટે આવું ફઝી પિક્ચર, આવું મિશ્ર પિક્ચર બને છે. એટલે જીવના એવા ભાવને સમ્યક નિત્યાત્વના પરિણામ, ઉભય પરિણામ કહેવાય છે. ખ્યાલ આવ્યો? જીવના મિશ્ર ભાવ અને અહીંયા સમ્યક નિત્યાત્વ રૂપ મિશ્ર મોહનીય પ્રકૃતિનો ઉદય, બરાબર? આ થર્ડ ગુણસ્થાન કર્યું. જો હવે આગળ, પહેલા ગુણસ્થાનમાં ઔદયિક ભાવ, ચોથા ગુણસ્થાનમાં ઔક્ષમિક શારીરિક અથવા ક્ષાયોક્ષમિક ભાવ, ત્રીજા ગુણસ્થાનમાં ઔદયિક ભાવ થાય છે. આજે પહેલું, ત્રીજું અને ચોથું આ ત્રણ ગુણસ્થાન જે કીધા એ બધા દર્શન મોહનીયના નિમિત્તથી થાય છે. ખ્યાલ આવે ને? દર્શન મોહનીયમાં સમ્યક પ્રકૃતિનો ઉદય રહે તો ચોથું આવે, સમ્યક નિત્યાત્વનો ઉદય આવે તો ત્રીજું આવે, અને નિત્યાત્વનો ઉદય આવે તો પહેલું આવે. હવે નિત્યાત્વનો ઉદય છે ને એને ઔદયિક ભાવ કહેવાય, કેમ કે એ તીવ્ર કર્મ છે એને સીધો ઉદય જ કહેવાય. જે સમ્યક પ્રકૃતિ છે અને હા સમ્યક પ્રકૃતિ છે એ મંદ પ્રકૃતિ છે, તો જ્યાં એનો ઉદય છે ત્યારે સાથે તીવ્ર પ્રકૃતિને હજી દબાવેલી છે. ખ્યાલ આવે? સમ્યક પ્રકૃતિનો ઉદય છે ત્યારે હજી નિત્યાત્વને, સમ્યક નિત્યાત્વને દબાવેલો છે, એટલે એને ક્ષયોક્ષમ કહેવાય. અથવા તો ક્ષય થઈ જાય છે અથવા ઉપશમ છે ટોટલ, બરાબર? એટલે ચોથા ગુણસ્થાનમાં ત્રણ ઓપ્શન છે. અને ત્રીજું ગુણસ્થાન જે સમ્યક નિત્યાત્વ કર્મ છે એ પણ તીવ્ર કર્મ જ છે, એટલે એને પણ ઔદયિક ભાવ કહેવામાં આવે છે. આગળ જોઈએ. પરંતુ બીજું ગુણસ્થાન દર્શન મોહનીય કર્મની ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોક્ષમ એ ચાર અવસ્થામાંથી કોઈ પણ અવસ્થાની અપેક્ષા રાખતું નથી. બીજા ગુણસ્થાનમાં દર્શન મોહનીય કર્મમાં હજી કઈ થયું નથી, કેમ કે ત્રણેય જે દબાવેલા હતા એ હજી દબાવેલા જ છે. ખ્યાલ આવે? જે જીવ પહેલા ગુણસ્થાનમાંથી પુરુષાર્થ કરીને ઔક્ષમિક સમ્યક્ત્વ પ્રગટ કર્યું તો પહેલાથી ચોથામાં ગયો. જો જીવ પહેલાથી સેકન્ડમાં ક્યારેય ના આવી શકે. ખ્યાલ આવે છે? જીવ પહેલા ગુણસ્થાનથી બીજા ગુણસ્થાનમાં ક્યારેય ના આવે. પહેલા ગુણસ્થાનથી એને ત્રણ કર્મ, દર્શન મોહનીય કર્મ પ્રકૃતિ નિત્યાત્વની ઉપશમિત કરી તો જીવ ચોથા ગુણસ્થાનમાં ગયો. ત્યાં ત્રણ ટુકડા પડ્યા, એ ત્રણ ટુકડા ભલે પડ્યા પણ હજી ઉપશમિત કરેલા જ છે, અને સડનલી અનંતાનુબંધીનો ઉદય આવી ગયો. તો આમાં તો કાંઈ પરિવર્તન નથી થયું ને, કે જેને કારણે જીવ ચોથામાંથી સેકન્ડમાં પડી ગયો. તો જીવને સેકન્ડ ગુણસ્થાનમાં આવવા માટે દર્શન મોહનીય કર્મ હેઝ નો રોલ ટુ પ્લે. રોલ કોનો છે? કે અનંતાનુબંધીનો છે. તો જો એટલે અહીંયા કહે છે કે ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોક્ષમ એ ચાર અવસ્થામાંથી કોઈ પણ અવસ્થાની અપેક્ષા નથી રાખતું. તેથી અહીં દર્શન મોહનીય કર્મની અપેક્ષાએ પારિણામિક ભાવ છે. બીજા ગુણસ્થાનમાં જો પહેલા ગુણસ્થાનમાં દર્શન મોહનિયા એંગલથી અદ્વૈત ભાવ કહેવાય, ત્રીજામાં પણ અદ્વૈત ભાવ કહેવાય, ચોથામાં શાયદ ભાવ પણ કહેવાય, ઔપશમિક પણ કહેવાય, શાયદ શમિક પણ કહેવાય, પણ બીજામાં દર્શન મોહનિય કર્મની કોઈ જ અપેક્ષા નથી અને તો પણ બીજું ગુણસ્થાન થાય છે માટે એને પારિણામિક ભાવ કહેવાય. કોના એંગલથી? ખાલી દર્શન મોહનિયાના એંગલથી, હા ધ્યાન રાખજો, બાકી અહીંયા ચારિત્ર મોહનિયાના એંગલથી તો અદ્વૈત ભાવ જ છે. ખ્યાલ આવે છે? કિંતુ અનંતાનુબંધી રૂપ ચારિત્ર મોહનિય કર્મનો ઉદય હોવાથી આ ગુણસ્થાનમાં ચારિત્ર મોહનિય કર્મની અપેક્ષાએ અદ્વૈત ભાવ પણ કહી શકાય છે. ખ્યાલ આવે છે? આપણે પાંચ ભાવનો ટોપિક હમણાં જ જોયો ને થોડા વખત પહેલા, હજી કંઈક તો થોડું યાદ હશે. જ્યારે કર્મનો ઉદય થાય અને જીવના કોઈ ભાવ થાય તો એને અદ્વૈત ભાવ કહેવાય, જ્યારે કર્મનો ઉપશમ થાય અને જીવના એ ત્યાગના ભાવ એને ઔપશમિક ભાવ કહેવાય, જ્યારે કર્મનો ક્ષય થઈ ગયો હોય અને જીવના ભાવ હોય તો ક્ષાયિક ભાવ કહેવાય, અને કર્મનો ત્રણ અવસ્થા થાય કે જે સર્વઘાતી પ્રકૃતિ છે એ ઉદયમાં ન આવે, દેશઘાતી પ્રકૃતિ છે ઉદયમાં આવી જાય, અને ભવિષ્યની સર્વઘાતી પ્રકૃતિઓ ત્યાં ને ત્યાં જ છે, ત્યારે જીવના જે ભાવ હોય એને ક્ષાયોક્ષમિક ભાવ કહેવાય. બરાબર? તો એ જ બધા ભાવ અહીંયા આપણે અપ્લાય કર્યા ગુણસ્થાનોમાં. એ કયા ભાવ? એટલે અહીંયા જયારે કીધું દર્શન મોહનિયના દર્શન મોહનિય કર્મની અવસ્થા પ્રમાણે અથવા એની અપેક્ષાથી, એની અપેક્ષાથી એટલે કે ત્યારે દર્શન મોહનિય કર્મના ઉદયમાં કઈ અવસ્થા બને છે, ઉદય આવે છે કે એમાં ક્ષયોક્ષમ થાય છે કે એને ઉપશમિત કર્યા છે અથવા એનો ક્ષય થઈ ગયો છે, એ ચાર અપેક્ષા પહેલા ત્રીજા અને ચોથા ગુણસ્થાનમાં લગાવ્યા, પણ બીજા ગુણસ્થાનમાં એવી કોઈ અપેક્ષા લાગતી નથી દર્શન મોહનિયાની, એટલે દર્શન મોહનિયાના એંગલથી એને પારિણામિક ભાવ કીધો. પણ જ્યાં બીજા કર્મનો પણ ઉદય તો ચાલુ છે ને, દર્શન મોહનિય અને ચારિત્ર મોહનિય શું કામ, બાકીના હજી બીજા સાત કર્મનો ઉદય ચાલુ છે, ખ્યાલ આવે છે ને? તો એના પ્રમાણે પણ તમે કંઈક કંઈક ભાવ લગાવી શકો, પણ અહીંયા તો આપણે મોહનિય કર્મની જ વાત ચાલે છે ગુણસ્થાનોમાં, એટલે ચારિત્ર મોહનિયાના એંગલથી ત્યાં ઔદૈત ભાવ કીધો. આ ગુણસ્થાનમાં અનંતાનો બંધીના ઉદયથી સમ્યક્તનો ઘાત થઈ ગયો. હા જોયું અંકલ, અહીંયા ચારિત્ર મોહનિયના ઉદયથી સમ્યક્તનો ઘાત કીધો, જયારે સમ્યક્તો છે શ્રદ્ધા ગુણની પર્યાય, અને અહીંયા ચારિત્ર મોહનિય કર્મનો ઉદય લાગવો તો જોઈએ ચારિત્ર ગુણમાં, પણ અનંતાનો બંધીનો એવો ડ્યુઅલ સ્વભાવ છે, અનંતાનુબંધી કર્મનો એવો ડ્યુઅલ સ્વભાવ છે કે ચારિત્રમાં સ્વરૂપાચરણ ચારિત્રમાં પણ ઘાત કરે છે અને શ્રદ્ધામાં સમ્યક દર્શનનો પણ ઘાત કરે છે, અને ત્યાં એ જીવને એ જાતના મિથ્યાત્વના જ પરિણામ કહેવાય છે. ખ્યાલ આવે છે? જો સમ્યક્ત્વનો ઘાત થઈ ગયો, એકચ્યુઅલી સમ્યક્ત્વનો ઘાત થઈ ગયો અને મિથ્યાત્વના પરિણામ હજી થયા નથી, ઇટ ઇઝ એન ઇન બિટવીન અવસ્થા, પણ સમ્યક્ત્વ નથી એટલે સમ્યક દ્રષ્ટિ કહેવાતા નથી. તો જો અનંતાનુબંધીના ઉદયથી સમ્યક્ત્વનો ઘાત થઈ ગયો, તેથી અહીં સમ્યક્ત્વ નથી અને મિથ્યાત્વનો ઉદય પણ આવ્યો નથી, તેથી મિથ્યાત્વ અને સમ્યક્ત્વની અપેક્ષાએ અન ઉદયરૂપ છે. બીજા ગુણસ્થાનની જો એ ગુણસ્થાનનો આપણી બુદ્ધિથી વિચાર કરવો બહુ અઘરો છે. ખ્યાલ આવે છે? કેમકે જો જીવના પરિણામ, એક બાજુ આપણે મિથ્યા દ્રષ્ટિના પરિણામ કેવા છે કે શરીર આદિને પોતા રૂપે માને છે, સાત તત્વોમાં ભૂલ કરે છે, એક બાજુ સમ્યક દ્રષ્ટિના કેવા ભાવ છે કે હવે એને બધી ક્લેરિટી છે, સાત તત્વોમાં જરાય ભૂલ નથી, શરીર આદિને પોતાનું માનતા નથી. ત્રીજા ગુણસ્થાનમાં ટેમ્પરરી કંઈક તો મિશ્ર ભાવ હતા, હવે પણ બીજા ગુણસ્થાનમાં કેવું છે, સેકન્ડ ગુણસ્થાનમાં કે ક્લેરિટી પણ નથી અને ભૂલ પણ નથી, બેવની વચ્ચેનો કંઈક એવી અવસ્થા છે કે ત્યાં અનંતાનુબંધીનો ઉદય આવ્યો, જીવને કશાય ભાવ થયો, ક્રોધ માન માયા લોભ એ જાતનો કંઈક જીવને કશાય ભાવ થયો, કશાય એટલે જાણે ગુસ્સે થઈ જાય, આંખો લાલ થઈ, એવું નહીં. અનંતાનુબંધી ક્રોધ કોને કહેવાય? કે જીવ પોતાને જીવ ન માને બસ એટલાને અનંતાનુબંધી ક્રોધ કહેવાય. ખ્યાલ આવે છે? જીવ પોતાને જીવ નથી માનતો અને એને જે માનના ભાવ થાય છે એને અનંતાનુબંધી માન કહેવાય. બસ આટલું સૂક્ષ્મ છે. એમાં જીવને એક્સટર્નલી કઈ દેખાય નહીં. અત્યારે આપણે બેઠા છે તો શાંત પરિણામથી બેઠા છે ને બધા, તો એ અનંતાનુબંધી ક્રોધમાન માયાલોક ચાલુ છે. કેમ કે આપણે આપણી જાતને જીવ માનતા નથી. હું મારી જાતને સોમેલ માનું છું. એ જે માન્યતા છે એ માન્યતાની સાથે જ અનંતાનુબંધી ક્રોધમાન માયાલોક જોડાયેલા છે. તો બસ એમાંથી કોઈ એક પરિણામ ઉદયમાં આવી ગયા. હજી મિથ્યાત્વનો પરિણામ આવ્યો નથી, આવશે. જો જીવ ચોથા ગુણસ્થાનથી સેકન્ડ ગુણસ્થાનમાં આવે પછી ડેફિનેટલી ફર્સ્ટમાં જ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? સમજો ચોથા ગુણસ્થાનનો કાળ અંતર્મુરત છે. તો એ અંતર્મુરતમાં જે લાસ્ટ સ્મોલ અંતર્મુરતનો પીસ છે જેમાં મેક્સિમમ છ આવલી કહેવાય, એટલો ટાઈમ જ જીવ પડે અને સેકન્ડ ગુણસ્થાનમાં મેક્સિમમ એટલો ટાઈમ રહે અને ત્યાંથી પાછો ફર્સ્ટમાં પડી જાય. ખ્યાલ આવે છે કે અનંતાનુબંધીનો ઉદય આવ્યો એટલે મિથ્યાત્વનો ઉદય આવશે જ. પણ એ જે ઓર્ડરમાં જે ફરક પડ્યો તો વચ્ચેનો જે પીરિયડ છે એમાં સેકન્ડ ગુણસ્થાન આવે છે. ખ્યાલ આવ્યો? તો જો આવી આપણે ફર્સ્ટ થી ફોર્થ ગુણસ્થાન સુધીની ચર્ચા થઈ. થર્ડ માંથી કાં તો ફોર્થમાં પણ જઈ શકે કાં ફર્સ્ટમાં પણ આવી શકે. થર્ડ માંથી સેકન્ડમાં ક્યારે ન જાય, સેકન્ડમાંથી થર્ડમાં ક્યારે ન જાય. ધોઝ હુ આર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, એ વે આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઈચ અધર. ફોર્થમાંથી થર્ડમાં આવશે, થર્ડમાંથી કાં તો ફર્સ્ટમાં આવશે કાં તો થર્ડમાંથી ફોર્થમાં આવશે. ફોર્થમાંથી ઓલવેઝ સેકન્ડમાં જ આવશે અને સેકન્ડમાંથી ફર્સ્ટમાં આવશે. બીજું જો બ્યુટી, થોડુંક વિચાર કરીએ. સેકન્ડ ગુણસ્થાન ક્યારે આવી શકે? કે જ્યારે પહેલી મિથ્યાત્વની પ્રકૃતિનો ટોટલ ઉપશમ થયેલો હોવો જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? મિથ્યાત્વની પ્રકૃતિનો પૂરેપૂરો ઉપશમ હોવો જોઈએ અને અનંતાનુબંધીનો ઉદય હોવો જોઈએ. એટલે એની પહેલા ઔક્ષમિક સમ્યક્ત્વ હોવું જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? સેકન્ડ ગુણસ્થાન આવવા પહેલા ઔક્ષમિક સમ્યક્ત્વ હોવું જોઈએ, તો જ એમાંથી સેકન્ડમાં આવી શકે. બરાબર? હવે જીવને સમજો, અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે તો એક મિથ્યાત્વની કર્મ દર્શન મોહનીયની પ્રકૃતિ છે. ત્રણ નથી, એક જ છે. હવે પહેલી વાર ઔક્ષમિક સમ્યક્ત્વ કર્યું તો એને એ એકમાંથી ત્રણ ટુકડા પડ્યા. બરાબર? હવે ત્રણે ત્રણ ટુકડા ઉપશમિત કરેલા છે અને ત્યારે અનંતાનુબંધીનો ઉદય આવે તો જીવ સેકન્ડમાં આવી શકે. બરાબર? હવે જયારે સમજો કે એમાંથી ફર્સ્ટમાં આવી ગયો, ફર્સ્ટમાં હવે ત્રણ કર્મ પ્રકૃતિ એને આવી ગઈ દર્શન મોહનીય, તો હવે જયારે અહીંયાથી સમ્યક્ત્વ પ્રગટ કરશે પાછું, ઇમેજિન કરો ફર્સ્ટ થી પાછું ફોર્થમાં ગયા, તો હવે પાછું ઔક્ષમિક નહીં થાય. કેમ કે આ ત્રણે એને પાછું ઉપશમિત ન કરે. હવે જીવને ડાયરેક્ટ એ જે પહેલી બે છે મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ એને ઉપશમિત કરશે, સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલુ રહેશે અને જીવ મિથ્યાત્વની સીધો ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વમાં જશે અને ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વમાંથી સેકન્ડ ગુણસ્થાન ન આવી શકે. કેમ કે સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલુ જ છે, તો હવે એને રોકવો પડે અને અનંતાનુબંધીનો ઉદય કરવો પડે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે એવું ન બને. ઉપશમનો કાળ અંતર મુરત જ હશે. આ ક્લિયર રહ્યું સેકન્ડ ગુણસ્થાનનો. ઓકે, હવે થર્ડનો વિચાર કરીએ. જો થોડી વાર જયારે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે તો પહેલાથી ડાયરેક્ટ થર્ડમાં નહીં જશે. કેમ કે હજી સમ્યક પ્રકૃતિ ઓલું મિશ્ર મૌનીય છે જ નહીં. બરાબર? તો એ પહેલી વાર તો એને ઔક્ષમિક સમ્યક દર્શન જ કરવું પડશે. એ ઔક્ષમિક સમ્યક દર્શન કરશે તો એને ત્રણ ટુકડા થશે. એ ત્રણ ટુકડામાંથી હવે જો મિશ્ર મૌનીયનો ઉદય આવ્યો તો એ થર્ડ ગુણસ્થાનમાં જશે. બરાબર? હવે સપોઝ ચોથામાંથી થર્ડમાં ગયો તો એને ત્રણમાંથી મિશ્ર મૌનીયનો ઉદય ચાલુ થયો. હવે મિશ્ર મૌનીયનો ઉદય ચાલુ છે પણ દેટ ડઝન્ટ લાસ્ટ ટુ લોંગ, એ તો અંતર્મુરત જ રહેશે. તો એના પછી કાં તો મિથ્યાત્વનો ઉદય આવી જશે અને જીવ પહેલામાં આવી જશે, અથવા એને પાછો આનો ઉપશમ થઈને સમ્યક પ્રકૃતિનો ઉદય આવશે તો જીવ થર્ડમાંથી ફોર્થમાં રહી જશે. ખ્યાલ આવ્યો. આવી રીતના જીવ થર્ડ ગુણસ્તાનમાં ફોર્થ માંથી કાં તો આમ પણ આવી શકે કાં આમ પણ આવી શકે. ખ્યાલ આવ્યો ને. હવે સપોઝ જીવ હા બસ આટલું આપણે રાખીએ, આટલો ખ્યાલ આવ્યો ને, વ્યક્તિ કોમ્પ્લિકેટેડ થઈ જાય તો જીવ થર્ડ ગુણસ્તાનમાં પાછો ઉપર જઈ શકે, પાછો નીચે પણ જઈ શકે. જો બીજા પણ અમુક નિયમો છે, હવે એ નિયમોમાં આપણે બહુ ડિટેલમાં જવું નથી, ખાલી એક સિમ્પલ વસ્તુ કહું, જીવ થર્ડ ગુણસ્થાનમાં ક્યારે મૃત્યુ ના પામે, પણ જીવ સેકન્ડ ગુણસ્થાનમાં મૃત્યુ પામી શકે. ફર્સ્ટ ને ફોર્થમાં તો મરી જ શકે છે, પણ જે ટેમ્પરરી સેકન્ડ અને થર્ડનો કાળ છે તો એટલામાં થર્ડમાં ક્યારે મૃત્યુ પામતો નથી. પણ સમજો, ઓપ્શમિક એને સમ્યક દર્શન કર્યું, એને ઓપ્શનિક સમ્યક દર્શન કર્યું. બોલો કેટલી શુદ્ધ અવસ્થામાં છે, એકદમ આત્માના અનુભવમાં એવો ડૂબેલો છે. અને સમજો કે ત્યાં એવું કઈ થયું કે એનો પ્રાણઘાત થઈ ગયો જીવમાં, તો એ ત્યાંથી સેકન્ડ ગુણસ્થાનમાં આવે છે અને પછી એને મિથ્યાત્વના પરિણામ થઈને સીધો ફર્સ્ટમાં આવે છે. એટલે આવા બધા બહુ ડિટેલમાં કર્ણાનિયમમાં ગુણસ્થાનમાં તમે જાઓ તો બહુ અંદર રૂલ્સ રેગ્યુલેશન્સ ઘણા છે. અને દેટ રૂલ્સ રેગ્યુલેશન્સ મેક ઇટ સો પરફેક્ટ કે જીવનું અહીંયાથી આમ જ પરિણામન થઈ શકે, કોઈ બીજી રીતે થઈ જ ન શકે. એવા ગુણસ્થાનોના નિયમો બહુ સરસ છે. ચલો આપણે આ ફર્સ્ટ થી ફોર્થ સુધીનો ટોપિક કર્યો છે, આપણે અહીંયા સ્ટોપ કરીએ. આગળનો જે પાંચમાંથી બારમા સુધીનો ટોપિક હવે ચારિત્ર મૌનિયમ આવશે, એટલે લાંબો છે, તો આપણે એને નેક્સ્ટ ટાઈમ જોઈએ. ચાલો દિનવાણી. હે દિનવાણી ભારતી સોની જપો દિન રહે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખચેન, જા વાણી કે જ્ઞાન તે તુજે લોકાયો, સો વાણી મસ્તક નમો સદા દેસ હું. બોલો જીનવાણી માતનો જય.